આપણે આ દુઃખ સહન સપ્તાહનો છઠ્ઠો દિવસ છે અને શુક્રવારનો આ દિવસ જે આપણે ભલા શુક્રવાર તરીકે ઓળખાય છે, ગુડ ફ્રાઇડે, આજના દિવસે ફરીથી એક વાર હું તમારી સમક્ષ પ્રશ્ન મૂકવા માગું છું. અને આજનો આપણો જે પ્રશ્ન છે તે લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 23મી કલમમાંથી આવી રહ્યો છે. અને ત્યાં જે લખ્યું છે તે પ્રમાણે આ પ્રશ્ન હું તમારી આગળ મૂકવા માગું છું કે શું તમે પોતાનો વધસ્તંભ ઉંચકીને ઈશ્વરની પાછળ ચાલો છો? શું તમે તમારો પોતાનો વધસ્તંભ ઉંચકીને ઈશ્વરની પાછળ ચાલો છો? આજના આ ભલા શુક્રવારના દિવસે આ બહુ મહત્વનો પ્રશ્ન છે જે તમારી આગળ મેં રજૂ કર્યો છે. આ ભલો શુક્રવાર આ દિવસે જ્યારે આપણે એક ચિહ્નરૂપ પ્રભુ જે આપણી માટે વધસ્તંભ પર લટકી ગયા હતા તે બાબતને આપણે યાદ કરીએ છીએ. ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે, ધોળા કપડાં પહેરતા હોય છે, ઘણા દુઃખી થઈને ફરતા હોય છે. મેં ગત દિવસોમાં તમને કીધું તે પ્રમાણે મારો એ અનુમાન છે કે પ્રભુને વધસ્તંભ ઉપર ગુરુવારે અથવા તો બુધવારની રાતે લટકાવવામાં આવ્યા હતા. મારી સમજણ પ્રમાણે, જે વચનોની મારી સમજણ છે તે પ્રમાણે, શુક્રવારે વધસ્તંભ પર તે ચડ્યા હોય તે શક્ય નથી. અને તેની માટે જો હું તમારું ધ્યાન દોરું તો માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 46મી કલમ આપણને શું કહે છે આપણે જોઈએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના મરણ વિશે કહી રહ્યા છે. અને અહીંયા એવું લખવામાં આવ્યું છે માથી 12:40માં, કેમ કે જેમ યુના 3 રાત દિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો તેમ માણસનો દીકરો પણ 3 રાત દિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે. જ્યારે તમે ઇંગ્લિશમાં વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે 3 days and 3 nights, 3 રાત અને 3 દિવસ. હવે કદાચ મારામાં થોડી બુદ્ધિ ઓછી હોય, કદાચ મારું સમજણ ઓછી હોય, પણ જો તમારામાંથી કોઈ મને એ સમજાવી શકે કે શુક્રવારની બપોરથી રવિવારની સવાર સુધીમાં કેવી રીતે 3 રાત બની શકે. અને આના પણ ઘણું લોકો આવી રીતે સમજણ આપતા હોય છે કે યહૂદી લોકોના સમય પ્રમાણે દિવસનો થોડો પણ સમય હોય તો એ આખા દિવસ તરીકે ગણી શકાય છે. તો એટલે દાખલા તરીકે કે શુક્રવારે એમને લટકાવવામાં આવ્યા તો શુક્રવારનો દિવસ, શનિવારનો દિવસ, અને શનિવારે એ ઊભા થયા, પુનરુત્થાન થયું તે રવિવારનો દિવસ, એમ 3 દિવસ થયા. પણ 3 રાત કેવી રીતે થઈ? બીજી પણ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે યહૂદી લોકો છે તે આપણે જેવી રીતે દિવસ ગણીએ છીએ તે રીતે તેઓ દિવસને ગણતા નથી. તેમનો દિવસ રાતે જ્યારે સૂરજ આથમી જાય ત્યારે દિવસ શરૂ થાય છે. એટલે કે શનિવારનો દિવસ શુક્રવારની રાતે જ્યારે સૂરજ આથમી જાય ત્યારથી તેઓનું એ સાબાથ શરૂ થઈ જતો હોય છે. આપણે શનિવારનો સવાર આપણે સવારથી સાંજ ગણતા હોઈએ છે, એ લોકો સાંજથી તેમનો દિવસ ગણતા હોય છે. અને જો આ બધી વસ્તુ જ્યારે આપણે ધ્યાનમાં લઈએ ત્યારે મારું માનવું છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુરુવારના દિવસે તેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા. અને આ તો ખાલી જ્ઞાન માટે આપણે ચર્ચા કરીએ છીએ. મહત્ત્વની વાત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા પાપને માથે લઈને તેઓ વધસ્તંભ પર જડાયા. ત્યાં તેમણે આપણી માટે તેમનું રક્ત વહેવડાયું કે તે રક્તમાં આપણને પાપની માફી મળે. બહુ જ મહત્ત્વની આ બનાવ બની ગયો દુનિયામાં. અને જ્યારે આપણે આ વિશે વિચારીએ છીએ, જ્યારે વધસ્તંભ વિશે વિચારીએ છીએ, તો મારું ધ્યાન આ લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 23મી કલમ પર જાય છે અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે તેમણે બધાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. અહીંયા જે શબ્દ દરરોજ છે તે બહુ મહત્વનો શબ્દ છે. તમે માથીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને હું માનું છું કે 24 કે 25મી કલમમાં આ જ વસ્તુ કહેવામાં આવી છે, પણ ત્યાં આ દરરોજ શબ્દ છે નહીં. અને આ અહીંયા જે વાત લખવામાં આવી છે કે મારી પાછળ આવવા ચાહે છે તો તેણે પોતાનો નકાર કરવો. શું આપણે આપણો વધસ્તંભ ઊંચકી શકીએ છીએ? અને આ જ્યારે વધસ્તંભ ઊંચકવાની વાત આવે તો આપણે આગળ વધીએ તે પહેલાં એક વસ્તુની તમારી આગળ હું ચોખવટ કરવા માગું છું કે આ જે અહીંયા લખવામાં આવ્યું છે એનો આપણે શું મતલબ થાય છે એ જાણીએ પહેલાં શું મતલબ નથી થતો એ જાણવો જરૂરી છે. ઘણી વખત જ્યારે આ વધસ્તંભ ઊંચકવાની વાત આવે છે ત્યારે આપણે ગેરસમજમાં હોઈએ છીએ કે આપણા જીવનમાં આપણા રોજિંદા જીવનમાં જે અમુક કોઈક મુશ્કેલી હોય, કદાચ કોઈક એવું આપણા જીવનમાં આપણું કોઈ કુટુંબીજન હોય, કદાચ આપણી નોકરી પર જે આપણો બોસ છે, અથવા તો કદાચ આપણા શરીરમાં કોઈ ખામી છે, કોઈ માંદગી છે, તો એને લઈને આપણે કહેતા હોઈએ છીએ કે આ મારો વધસ્તંભ છે અને હું એને ચાલી એને મારે લઈને મારે જીવનભર જીવવાનું છે. એ મતલબ અહીંયા થતો નથી. આ જે વધસ્તંભનો જે બોજો છે તેના વિશે આપણને નથી શીખવી રહ્યા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમય હતો જ્યારે તેઓ પૃથ્વી પર હતા ત્યારે જ્યારે પણ વધસ્તંભની વાત આવે ત્યારે તે બોજા તરીકે તેની વાત નથી આવતી. જ્યારે પણ તમે વધસ્તંભની વાત જુઓ તો એ સમયના લોકો એને એક જ ચિહ્ન તરીકે જોતા હતા અને એ તો એક બહુ જ ઘાતક રીતે તમારું મરણ થાય, એકદમ જે તમને ટોર્ચર કરે, અસહ્ય જે મરણ કહેવાય તે મરણનો ચિહ્ન રૂપ આ વધસ્તંભ હતો. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા વધસ્તંભ ઉપર નતા તેમને લટકાવવામાં આવ્યા, બલકે એ સમયમાં યરુસાલેમ અને રોમનની જે સરકાર હતી, હું માનું છું કે વર્ષ દરમિયાન લગભગ 1000 જેટલા લોકોને વધસ્તંભ પર લટકાવી દેતા હતા. અને આ વધસ્તંભ છે તે એ બોજાનું નિશાન નથી, પણ તમે કેવી રીતે, કેવી ઘાતકી રીતે, અસહ્ય તમારું જે મરણ છે તે વિશે આપણને બતાવે છે. બહુ જ ખરાબ રીતે આ એક શિક્ષા આપવાની રીત હતી. પણ જ્યારે આપણેને અહીંયા વધસ્તંભ ઊંચકવાનું કહે છે તો એનો મતલબ શું? તો આવો ભાઈઓ જોઈએ, બહેનો જોઈએ કે આપણને શું શીખવાનું આ વચનમાંથી મળે છે અને એની ઉપર વધારે થોડું વિચારણા કરવા માટે મારી સાથે આજ લૂકનું પત્ર તેનો 9મો અધ્યાય અને આપણે 57મી કલમ તરફ વળીએ. લૂક 9:57-62 કલમ હું વાંચીશ અને ત્યારબાદ તે વચનો પર આપણે મનન કરીશું. તેઓ માર્ગે ચાલતા હતા, તેઓમાં કોઈકે તેમને કહ્યું, પ્રભુ જ્યાં કંઈ તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ. ઈશુએ તેને કહ્યું, લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. તેમણે બીજાને કહ્યું, મારી પાછળ આવ, પણ તેણે તેમને કહ્યું, પ્રભુ મને રજા આપો કે હું પહેલાં મારા જઈને મારા પિતાને દાટું. પણ તેમણે તેને કહ્યું, મુએલાને પોતાના મુએલાને દાટવા દે, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર. એક બીજાએ પણ તેમને કહ્યું, પ્રભુ હું તમારી પાછળ આવીશ, પણ પહેલવહેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો. પણ ઈસુએ તેને કહ્યું, કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી. અહીંયા આપણને ત્રણ, કદાચ જે ત્રણ વ્યક્તિ વિશે બતાવવામાં આવે છે કે કદાચ તેઓ શિષ્ય થઈ શકતા હતા, આ ત્રણ વ્યક્તિનો શિષ્ય થવાનો અહીંયા વિષય છે. ઈસુને અનુસરવાનો આ વિષય છે. પહેલો માણસ કહે છે કે હું અનુસરીશ. બીજો માણસ કહે છે, બીજા માણસને ઈસુ કહે છે કે મારી પાછળ આવ. અને ત્રીજો માણસ કહે છે કે હું અનુસરીશ. પ્રભુની પાછળ ચાલવું એ અહીંયા મુદ્દાની વાત છે. આ જે પાંચ કલમ વાંચી આપણે, તેનો મુખ્ય મુદ્દો પ્રભુને અનુસરીને ચાલવા વિશે છે. અને પ્રભુને પાછળ ચાલવાની ઊંચી કિંમત વિશે આપણને શીખવે છે. ઈસુની પાછળ ચાલવામાં કયા વિઘ્ન આપણા માર્ગમાં આવી શકે છે તે વિશે આપણને શીખવે છે. અને જ્યારે આપણે લૂકની 9મો અધ્યાય અને તેની 23મી કલમ વાંચી અને ત્યાં લખવામાં આવ્યું કે પોતાનો નકાર કરી વધસ્તા મુચકી અને મારી પાછળ ચાલવાનું, આજે આ ભલા શુક્રવારના દિવસે, ગુડ ફ્રાઈડેના દિવસે આપણે આપણા જીવનોને તપાસી અને આપણે જોવાનું છે કે અહીંયા જે ત્રણ વ્યક્તિના ઉદાહરણ આપ્યા, શું હું એમાંનો એક છું? કે હું ખરેખર પોતાની જાતનો નકાર કરી મારો વધસ્તંભ ઊંચકી અને હું પ્રભુ પાછળ ચાલી રહ્યો છું? આ પ્રશ્નનો જવાબ આપવો બહુ જરૂરી છે. અને અહીંયા આપણે જ્યારે જોઈએ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમે તમારો વધસ્તંભ ઊંચકી અને મારી પાછળ ચાલો, અને એનો તો ટૂંકમાં એક જ વાક્યમાં જો તમને એ સાર હું તમને કહું તો, કે શું તમે તમારી પોતાની જાતનો નકાર કરી, શું તમે પોતે મરવા માટે તૈયાર છો? અને અહીંયા મરવાનું એટલે કે જે એક વખત જે આપણું મૃત્યુ આવે છે, જે શારીરિક મૃત્યુ, જીવન લઈ લેવાનું, એની હું વાત નથી કરતો. પણ આપણી ઈચ્છા, આપણી મરજી, આપણી અમુક ટેવ, આપણી જે બધી ઋણી હોય છે, આપણા જે સ્વભાવ છે, એ મારવાની વાત થઈ રહી છે. શું આપણે આપણી આપણો આત્મભોગ આપી શકીએ છીએ? અને એ મુદ્દાની વાત છે. અને જ્યારે અહીંયા આપણે 57મી કલમમાં આવીએ તો અહીંયા એવું લખવામાં આવ્યું છે કે તેઓ માર્ગે ચાલતા હતા ત્યારે આ એક માણસે, અને જો તમે આ લૂકનો 9મો અધ્યાય વાંચો તો પ્રભુએ ઘણા બધા ચમત્કાર કર્યા છે, અને કદાચ આ માણસ એ ચમત્કારોને તેણે જોયા છે, અને જે બધું કામ જે થઈ રહ્યું હતું એનાથી પ્રભાવિત થઈને એ પ્રભુને કહે છે કે તું જ્યાં કંઈ જશે ત્યાં હું તમારી પાછળ આવીશ. હવે જ્યારે આપણે એ વચન વાંચીએ ને, ત્યારે આપણે, જો તમે મંડળીમાં ઉછર્યા છો, ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા છો, જો તમારું કામ આવું કશું સેવાનું છે, પ્રભુની તમે સેવા કરી રહ્યા છો, અથવા તો પાળક છો, અને જો કોઈ, કદાચ તમે ખાલી સામાન્ય ખ્રિસ્તી વ્યક્તિ છો, કદાચ તમે સેવામાં નથી, પણ તો પણ જો તમને કોઈ માણસ આવીને એમ કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવું છે, મારે તેમની પાછળ ચાલવું છે, તો તમે એક જાતનો આનંદ અનુભવશો. અને તરત જ આપણે તો કૂદી પડીએ, ખુશ ખુશ થઈ જઈએ કે હા, કેટલી અજાયબ જેવી આ વાત છે કે આ વ્યક્તિને પ્રભુ ઈસુને સ્વીકારી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવવું છે. આપણું રિએક્શન આવું કંઈક હોય જો કોઈક આપણને આવીને એવું કહે કે મારી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાની ઈચ્છા છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અહીંયા ગાડી તે કંઈક જુદું જ કહે છે, એ કંઈક જુદું જ કહે છે. આ માણસને એમ નથી કહેતા કે ભાઈ ઓકે, પ્રેઝ ધ લોર્ડ, એમને તરત ભેટીને પ્રાર્થના કરીને તરત શિષ્ય તરીકે એમને લઈ લેતા નથી. પણ કંઈક જુદી જ રીતે જવાબ આપે છે. ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. અજાયબ જેવો આ જવાબ છે. કેમ આવો જવાબ આપણા પ્રભુ બાપે આ માણસને આપ્યો હશે? કેમ પ્રોત્સાહન આપવાના બદલે, એને આવકારવાના બદલે, કદાચ એના માર્ગમાં એક ઓબ્સ્ટેકલ, એક અવરોધ કેમ મૂક્યો છે? કેમ એક વિઘ્ન એના માર્ગમાં મૂક્યું છે? કારણ કે પ્રભુને કોઈ સસ્તું તારણ જોઈતું નહોતું. હી ડીડ નોટ વોન્ટ અ ચીપ સાલ્વેશન. પ્રભુ જ્યારે પણ કોઈ પણ માણસને તેડે છે તો એ માણસની દ્રઢતા એ જોવે છે. અને આપણા પ્રભુ તો હૃદયનો આપણો દરેક વિચાર જાણે છે. અને આ માણસ કોણ હતો તે પ્રભુ જાણતા હતા. કેમ એ પ્રભુની પાછળ આવવા માંગતો હતો એ પણ જાણતા હતા. અને એ વસ્તુને બતાવવા માટે મારી સાથે તમે તમારા બાઇબલ ખોલો અને આપણે યોહાનની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય અને 23-25 કલમ વાંચીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય 23-25 કલમ આપણે વાંચીશું. પહેલાં હું 24 અને 25 કલમ વાંચીશ. 24 કલમ શું કહે છે કે પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો કેમકે તે સર્વને જાણતા હતા અને મનુષ્ય વિશે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી. કોઈને પ્રભુને કહેવાની જરૂર પડતી નથી કે આ સારો છે, આપણા ઈસુ બાપ આ તો આપણા મિનિસ્ટ્રીના કામમાં, આપણી સેવામાં બહુ કામમાં આવશે. કારણ કે ઈશ્વર સર્વને જાણે છે. શું કહે છે અંતમાં? કેમકે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા. હવે આપણે વાંચીએ કયા લોકોની વાત થઈ રહી છે. તો 23 કલમમાં શું કહે છે કે હવે પાસ્કા પર્વના સમયે ઈસુ યરુસાલેમમાં હતા ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. આ જે 24 અને 25 કલમમાં જે લોકોની વાત થઈ રહી છે, જેના વિશે એમ કહેવામાં આવ્યું છે કે તેમનો પણ ઈસુએ જે લોકોનો વિશ્વાસ ના કર્યો, હા એ લોકો કહે છે કે અમે ઈશ્વરના નામ પર વિશ્વાસ કરીએ છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને પર વિશ્વાસ ન મૂક્યો. શું આપણે આવી જાતના પ્રભુના વિશ્વાસુ છીએ કે આપણે તો છાતી ટોકીને કહીએ છીએ મને પ્રભુના નામ પર વિશ્વાસ છે, પણ પ્રભુ એ માન્ય નથી રાખતો? આ બીજા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે દુનિયા પરની સેવા છે તે શરૂ થાય છે. તે પાણીમાંથી દ્રાક્ષારસ બનાવે છે. ત્યારબાદ જે મંદિરની પહેલીવાર જે સફાઈ કરે છે અને એ બધા જે ચમત્કાર થયા હતા એ ચિહ્નો જોઈને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો હતો, પણ એ વિશ્વાસ ઉપર છલ્લો વિશ્વાસ હતો, હૃદયનો દ્રઢ વિશ્વાસ ન હતો. અને તેથી કરીને પ્રભુએ તેઓની ઉપર વિશ્વાસ કર્યો નહીં, કારણ કે તેઓનું હૃદય જાણતા હતા. અને એવું જ કંઈક આ જે 57 કલમમાં જે માણસ આવે છે અને કહે છે કે મારે તારી પાછળ આવવું છે, ત્યારે પ્રભુ કહે છે કે મારી પાસે તો ના તો ઘર છે, ના તો બાર છે, કાં તો મિલકત છે. અહીંયા જે લખવામાં આવ્યું છે કે લોકડાને તો દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, એટલે કે આ જે પ્રાણી છે ને, પક્ષી છે ને, એમને કોઈક જગ્યાએ રહેવાની પોતાની જગ્યા છે, પણ માણસના દીકરા પાસે તો પણ એ પણ નથી. કેમ આ વસ્તુ આ માણસને કહે છે? આ માણસ કોણ હતો એ જો તમારે જાણવું હોય તો માથીના 8 અધ્યાયમાં લગભગ 16 કલમની આજુબાજુ તમે જોજો તો એની જરા તમને વધારે ઓળખાણ મળશે. પણ જો તમે એ વચનો વાંચો તો તમને ખ્યાલ આવશે કે આ માણસ જે જુઈશ લોકોમાં, યહૂદી લોકોમાં એક સ્ક્રાઇબ તરીકે, એટલે કે જે આ પવિત્ર શાસ્ત્ર અને નિયમો લખતા હતા, એટલે એક ઉચ્ચ પદનો માણસ હતો. અને આ ઉચ્ચ પદના એનું જે પદ હતું તેના લીધે એ અમુક જે જીવનની સુવિધાઓ છે, સુખ સગવડ છે, તેનાથી એ યુઝ ટુ થઈ ગયો હતો. તેની સુખ સગવડની તેને ટેવ પડી ગઈ હતી, અને તેથી કરીને ઈશ્વર એને અહીંયા યાદ દેવડાવે છે કે તારી પાસે તો ઘણી બધું સુખ સગવડ છે, તને અમુક સુવિધાઓ જોઈએ છે, આ દુનિયામાં જે સારી વસ્તુ છે, તારી તારી જે તારું જે જીવન છે એક આરામનું જીવન છે, એ જો તું મારી પાછળ આવીશ તો તને મળશે નહીં. અને જે પ્રમાણે આ લખવામાં આવ્યું છે તે પ્રમાણે આ જે વચન પ્રભુએ કીધું તેને, ત્યારબાદ આ માણસ ત્યાંથી જતો રહ્યો અને પ્રભુની પાછળ ચાલ્યો નહીં, એવું આપણે સમજી શકીએ. એટલે પ્રભુ અહીંયા ઈશુ તેને યાદ દેવડાવે છે કે માણસના દીકરા પાસે તને જે તું સુખ શાંતિ આરામ સગવડો સુવિધાઓ તું શોધે છે એ તને મળશે નહીં, મારી પાછળ ચાલવાની એક મોંઘી કિંમત છે, મારી પાછળ ચાલવાની એક મોંઘી કિંમત છે. અને આ માણસને એ યાદ દેવડાવવા માંગતા હતા. અમુક વખત આપણે જ્યારે લોકો પ્રભુમાં આવવાની વાત કરે છે તો આ જે વસ્તુ અહીંયા આ ત્રણ વ્યક્તિને કહેવામાં આવી છે એ આપણે લોકોને કહેતા નથી કે પોતાની જાતનો નકાર કરવો પડશે, આત્મભોગ કરવો પડશે, મુશ્કેલી વેઠવી પડશે. શું તમે જે કિંમત પ્રભુની પાછળ ચાલવાની છે એ ચૂકવવા માટે તૈયાર છો? કદાચ આપણું જે સમાજમાં જે આપણું એક પદ હશે એ આપણે ગુમાવી દેવું પડે. કશુંક જો ઉચ્ચ સ્થાને તમે બેઠા છો તો તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધના લીધે કદાચ એ પણ છોડી દેવું પડે. અમુક વખત આપણા કુટુંબીજનો પણ આપણને છોડી દેતા હોય છે, આપણી માલ મિલકત પણ જતી રહેતી હોય છે જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલવાનું નક્કી કરીએ ત્યારે. શું એ કિંમત ચૂકવવા આપણે તૈયાર છીએ? બીજો જે માણસ આવ્યો તેને તો પ્રભુએ કીધું, કંઈક પ્રભુએ તેનામાં જોયું હશે. અને આ પ્રભુ કોઈકને એમ કે મારી પાછળ આવો એ આપણી માટે સુવાર્તામાં કશું નવું નથી. પિતરને જ્યારે માછીમાર હતો, વાણમાં હતો, ત્યારે પ્રભુએ કીધું મારી પાછળ આવ. યોહાનને તેના ભાઈને પણ કીધું કે તું મારી પાછળ આવ. ફિલિપને પણ કીધું તું મારી પાછળ આવ. ઘણા લોકોને આપણે સુવાર્તામાં જોઈએ છે કે પ્રભુ કહે છે કે તમે તમારું જીવન છોડી અને મારી પાછળ આવો. એટલે આ વસ્તુ આપણી માટે સાંભળવી નવી નથી. કેટલું અજાયબ કહેવાય, કદી વિચાર્યું છે કે પ્રભુ તમને આવીને કે મારી પાછળ ચાલ? અને આપણને તો કદાચ એમ થાય કે જો અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આવીને મને કહે ને કે મારી પાછળ આવે તો હું મારી નોકરી ધંધો કુટુંબ મારી જે બી મંડળીમાં જે મારી પોઝિશન છે જે બી છે સર્વ છોડીને હું ચાલી નીકળું. પિત્તર માટે યોહાન માટે તો એ બહુ સહેલું હશે, હું બી ચાલી નીકળું જો મને અત્યારે ઈશ્વર આવીને કહેતો. ખરેખર શું એ સાચી વસ્તુ છે? જો આ માણસ શું કહે છે અહીંયા ગાડી, પણ તેણે તેમને કહ્યું પ્રભુ મને રજા આપો કે હું પહેલાં જઈને મારા પિતાને દાટું. અને જ્યારે હવે હું નાનો હતો અને પ્રભુમાં જ્યારે હું નાનો હતો ત્યારે આ મને કલમ જરા થોડીક અઘરી કલમ લાગતી હતી. આ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા દેવ જે પ્રેમ છે પ્રેમાળ છે તેમના સ્વભાવ વિરુદ્ધની મને કલમ લાગતી હતી કે આવું તો કેવું, કેમ આવી શરત મૂકવામાં આવે છે કે મુવાયલાને પોતાના મુવાયલાને દાટવા દો. અહીંયા એક વ્યક્તિ પોતાની એક દીકરા તરીકેની જવાબદારી પૂરી કરવા માંગે છે કે હું મારા પિતાને જઈને દાટું. પણ આપણે આને સમજવાની જરૂર છે. આ જે અહીંયા લખવામાં આવ્યું છે કે હું પહેલાં જઈને મારા પિતાને દાટું, એવું નહોતું કે આ જે માણસ હતો તેનો બાપ મરેલો ઘરમાં હતો, બસ હવે ખાલી દફન ક્રિયા કરવાની બાકી હતી, એવું એનો એવો મતલબ આનો થતો નથી. કદાચ જ્યારે આપણે વચનોને જ્યારે સમજી ના શકતા હોય ત્યારે આપણને કદાચ એ સમજણ હોય કે આનો બાપ મરી ગયો છે, ઘરમાં રુદન ચાલી રહ્યું છે, બધા બેઠા હશે, અને આ હવે જ્યારે ઘરે પહોંચે કે તરત જ એ બાપની છેલ્લી જે વિધિ છે તે કરવાની બાકી છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહી રહ્યા છે કે ના, તું તારા પિતાનું, તારા બાપનું એ દફન વિધિમાં પણ તું જઈ શકતો નથી, ત્યાં જે છે એ બધું કામ પતાવી દેશે, તારે તમારી પાછળ આવવાનું છે. આ કલમનો મતલબ એ નથી થતો. અત્યારે પણ તમે જે દુનિયાનો એ વિસ્તાર છે ત્યાં આ જ રીતે કહેવામાં આવે છે કે મારા પિતાને દાટું નહીં ત્યાં સુધી હું નહીં કરું. અને એનો મતલબ તો એક જ થાય છે કે આ માણસનો બાપ હજુ પણ જીવતો હતો. અને આ જે શબ્દ અહીંયા લખવામાં આવ્યા છે એનો અર્થ એ થાય છે કે જ્યારે મારો બાપ મરી જાય અને તેમની માલ ને મિલકત મને મળી જાય, બધું સેટલ થઈ જાય, બધો વહીવટ પૂરો થઈ જાય, પછી હું તમારી પાછળ જઈશ. હવે એના 2 બી વર્ષ લાગે, 20 બી વર્ષ લાગે અને 30 બી વર્ષ લાગે. અને અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે આ માણસને દુનિયાવી વાનાઓનો લોભ હતો, એને એની પોતાની માલ મિલકત જોઈતી હતી. અને જ્યાં સુધી એ માલ મિલકત ના મળે, બધું જે તેનું જે તેના પિતાનું વારસમાં એને મળવાનું હતું એ ના મળે, ત્યાં સુધી તે ઈશ્વરની પાછળ ચાલવો માંગતો નહોતો. એ બધું થઈ જાય પછી જો સમય હશે તો હું તમારી પાછળ ચાલીશ. શું આ વિઘ્ન તમારા જીવનમાં પણ છે? કેટલી વાર આપણે પણ આ જ જવાબ પ્રભુને આપીએ છીએ. મારી નોકરી છે ને, હમણાં મારાથી મંડળીમાં બહુ સમય નહીં આપી શકાય, હમણાં હું પ્રાર્થનામાં બહુ સમય નથી આપી શકતો, હું બાઇબલ નથી વાંચી શકતો, કારણ કે મારે તો કામ બહુ હોય છે નોકરી ઉપર, મારે આગળ વધવું છે, મારે આ દુનિયાવી જે એક સફળતા છે તેને મારે પામવી છે, મારે એક ટોચ ઉપર પહોંચવું છે, વગેરા વગેરા. આપણને આર્થિક રીતે આપણે આશીર્વાદિત થવું છે, એક આર્થિક સ્વતંત્રતા આપણને જોઈતી હોય છે. જો મારી પાસે મિલકત હોય તો હું વધારે મજબૂત થઈશ. અમુક વખત તો આપણે એવા કારણ બી આપતા હોઈએ છીએ, પ્રાર્થના એવી કરતા હોય છે કે જો પ્રભુ બાપ આ મળે ને તો પછી હું એમાંથી 10મો ભાગ તો તમને જ આપવાનો છું ને, એટલે આખરે લાભ તો તમને જ છે. આવી જાતની આપણી વિચારસરણી હોય છે. મેં કીધું ને કે આપણને બી જો પ્રભુ આવીને એમ કે મારી પાછળ આવ, તો આપણા માર્ગમાં બી અમુક આવા જ વિઘ્ન છે. આપણે છોડી નથી શકતા વાલા, સોનું, માલ મિલકત, પૈસા, બેંક બેલેન્સ જે હોય છે. હું જો પ્રભુના કામમાં પડી જઈશ અને મારો ભાઈ બધું એના નામે કરી દેશે તો બધું પતી જવા દો. ભલે હજુ બાપની ઉંમર 50 વર્ષની હોય અને હજુ બીજા 30-40 વર્ષ જીવવાના હોય, હું મારા પિતાને દાટી અને પછી હું તારી પાછળ ચાલીશ. અને ટૂંકમાં તમને સમજાવું તો મારું જીવન બધું આખું સેટલ થઈ જાય, બધી રીતે, બધો જે મારો વ્યવહાર છે, પેન્શનના પૈસા છે, મારા દીકરા દીકરીઓના હવે બધાના લગ્ન થઈ ગયા છે, બધું, બધી રીતે જીવનમાં જે કરવાનું હતું એ થઈ ગયું છે, અને ત્યારબાદ પ્રભુ મારી પાસે તારી પાછળ ચાલવાનો સમય છે, અત્યારે તો મને મારું જીવન જીવવા દે અને મારી રીતે જીવવા દે, મારી સમજણ પ્રમાણે મને જીવવા દે. શું આ અવરોધ તમારા જીવનમાં પણ તમારો ક્રોસ ઉચકવામાં છે? શું આ ખરેખર તમે તમારો નકાર કરો છો? એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, અને ફરીથી તમને યાદ દેવડાવું, જો કદાચ તમે મને ઓળખતા ના હોય અને પહેલી વાર તમે મારું આ સાંભળતા હોય, તો જ્યારે હું ખ્રિસ્તી વ્યક્તિ કહું તો ખ્રિસ્તી ધર્મ પાળનાર વ્યક્તિની વાત નથી કરતો, જે ખરેખર પોતાનું જીવન પ્રભુને સોંપીને નવો જન્મ પામેલી વ્યક્તિ છે તે જ ખ્રિસ્તી તરીકે ઓળખાઈ શકે છે. આર યુ કેરિંગ યોર ક્રોસ? શું તમે તમારો વધસ્તંભ ઊંચકીને ચાલો છો? બહુ શીખવા જેવું આ ઉદાહરણો છે. આગળ પ્રભુ કહે છે, પણ તેમણે તેને કહ્યું કે મુએલાને પોતાના મુએલાને દાટવા દે, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર. આપણે તો એક જ ધ્યેયથી આગળ વધવાનું છે કે ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાની છે. અને અહીંયા મુએલા એટલે આત્મિક રીતે જે મરણ પામેલા છે, જેઓ પ્રભુને ઓળખતા નથી, તેઓની વાત થઈ રહી છે. આપણે તેઓની સાથે કોઈ સંબંધ નથી. મુએલાને પોતાના મુએલાને દાટવા દે, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર. ત્રીજી વ્યક્તિની તરફ આપણે આપણું ધ્યાન દોરીએ. 61મી કલમ કહે છે કે એકબીજાને પણ તેમને કહ્યું, પ્રભુ હું તમારી પાછળ આવીશ. કદાચ આ ભયભીત ત્યાં ઊભો હશે, આ બધી વાતચીત જોતો હશે, એને પણ પ્રેરણા થઈ અને એણે પ્રભુને કીધું કે હું તમારી પાછળ આવીશ. આપણે આ જોઈએ છે, રાઈટ? એક જણો કોઈ એમ કહે કે ભાઈ, જો પ્રભુને જીવન સોંપવું હોય તો આગળ આવો, અથવા તો હાથ ઊંચો કરો, એક કરે બીજો પેલો કે આ બધા કરે તો લાવો મને કરવા દો, ભલે સમજણ પડી હોય કે ના પડી હોય. એવી રીતે એકબીજાએ પણ તેમને કહ્યું કે પ્રભુ હું તમારી પાછળ આવીશ, પણ પહેલવેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો. વાત સાંભળતો હશે કે હું તો ભાઈ આ માણસ જેવો છું નહીં, મને એવી કોઈ, મારા બાપાને એવી કોઈ માલ મિલકત છે નહીં, મને માલ મિલકતનો મોહ છે નહીં, હું તો અત્યારથી જ તમારી પાછળ ચાલવા તૈયાર છું, પણ પહેલાં મને મારા જઈને છેલ્લી સલામ કરવાની મંજૂરી આપો. અને પ્રભુ ઈસુ તેને શું જવાબ આપે છે? પણ ઈસુએ તેને કહ્યું, કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી. આ એક બહુ જૂની કહેવત પરથી આ લખવામાં આવ્યું છે. આ સમજવું પણ જરૂર છે. આ જે માણસ હતો તેનો જે સંબંધ હતો તે છોડી શકતો નથી. અને આ જે જૂની કહેવત છે તે પ્રમાણે એક વખત તમે હળ પર હાથ મૂકો અને પછી તમે પાછળ જોઈને એ હળ ચડાવો કે ભાઈ જોવા દે મને કેમનું થઈ રહ્યું છે, કેમનું બધું હું જે હળ ચલાવી રહ્યો છું કેમનું બધું ખોદાઈ રહ્યું છે કેમનું, તો તમે કદી સફળતા પામશો નહીં. જો તમારે પાછળનું જીવન, ભૂતકાળના જીવન પર નજર કરીને તમે ચાલવાના હોય તો તમે કદી પ્રભુના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકો. પાછળ જોઈને તમે પ્રભુની પાછળ ચાલી જ નથી શકતા. તમે બે બાજુ જોઈ નથી શકતા. જે પણ આપણા ભૂતકાળમાં છે, જે પણ આપણા જે સંબંધો હોય, આપણી જે કુટેવો હોય કે ટેવ હોય, જે આપણને સારી લાગતી હોય, સર્વ આપણે છોડી અને પ્રભુની પાછળ ચાલવાનું છે. પ્રભુના એક મોટા સેવકે થઈ ગયા, જ્હોન બન્યન જેમનું નામ છે, તેમણે કીધું હતું, યુ કેન્ટ બી મિસ્ટર ફેસિંગ બોથ વેઝ. તમે એક સાથે બંને દિશામાં નથી જોઈ શકતા. તમે છેક અંત સુધી તમે આવો છો, અને તમે તમારા પ્રભુના રાજ્યમાં આવવું છે. પણ જો તમે જે તમારું પાછળનું જીવન છે તેનો નકાર ન કરી શકો તો તમારી માટે એ રાજ્યમાં દાખલ થવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. આપણે લુકની સુવાર્તા તેનો 14મો અધ્યાય આપણે ખોલીએ, લુકની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 25મી કલમ શું કહે છે હું તમને બતાવવા માગું છું. આ જે હમણાં આપણે જોયું તેના સંદર્ભમાં લુક 14:25 કહે છે કે હવે ઘણા લોકો ઈસુની સાથે જતા હતા અને તેઓએ તેમણે પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના માતાને અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. આ માણસને પાછા ફરીને છેલ્લું કદાચ છેલ્લી એક કે ભાઈ મિજમાની ઉજવે, મને એ લોકો બાઈ કહેવા માટે બધા ભેગા થશે, મિત્રો ભેગા થશે, વાતો કરીશું, મોજશોખ કરીશું, ઘરમાં બધાને એ કરશે, કદાચ તેનું ફરી એક વખત છેલ્લી એક વખત આમ કહેવામાં આવે છે ને કે આપણને ફાંસી થાય એ પહેલાં તમારી જે ઈચ્છા હોય એ પૂરી કરી લો, એવી રીતે કે હું જઈને જીવી આવું થોડું, મારું જેવી રીતે જીવન મારે જીવવું હતું અથવા તો હતું એવી રીતે. વાલાઓ, આપણું પણ આપણી પણ વિચારસરણી જો એવી હોય તો આપણે પ્રભુના રાજ્યમાં આવી શકતા નથી. જો આપણે કશું પકડી રાખ્યું છે તો આપણું તારણ અધૂરું જ રહી જશે. તારણ તો ફક્ત એ લોકો માટે છે કે સંપૂર્ણ રીતે પોતાનો નકાર કરી સર્વ જે કદાચ આપણા જીવનમાં જે સુખ સગવડો સુવિધા છે તે બધી કદાચ લઈ લે, કદાચ આપણી સર્વ જે માલ મિલકત છે એ પણ પ્રભુ લઈ લે, આપણા સંબંધો પણ કદાચ બધા લઈ લે, પણ આપણું ધ્યેય એક જ રહે છે કે હા પ્રભુ આ સર્વ તું મારું લઈ લે, પણ જો તું મને મળ તો એ બધા કરતા તું વધારે મૂલ્યવાન છે. શું આપણી વિચારસરણી એ પ્રમાણેની છે? શું આપણે એવી રીતે પ્રભુની પાછળ ચાલીએ છે? જેવી રીતે આપણે આની આગળના ઉદાહરણમાં જોયું તે પ્રમાણે કે જય અને પ્રભુના રાજ્યને પ્રગટ કરો, આપણું કામ એક જ છે કે પ્રભુને લોકોને પ્રભુની સુવાર્તા વિશે કહેવાનું, સંદેશો આપવાનો. એ માણસ પૈસાના લીધે પાછો કુટુંબ તરફ વળવા માંગે છે, આ જે ત્રીજો માણસ હતો એ કદાચ લાગણીઓના લીધે પાછો ફરવા માંગે છે. આમ તમે જોઈએ તો આમાં કશું ખોટું નથી, પોતાના બાપની દરકાર કરવી, પોતાના બાપની સેવા કરવી, પોતાની બાપ જે જવાબદારી છે એક દીકરા તરીકે તે નિભાવવી. આ જે બીજો માણસ છે જે તે એને હજુ પણ જે તેની તેના ઘરના લોકો છે, કુટુંબીજનો, મિત્રોની સાથે એક સંબંધ લાગણી હોય એ કંઈ ખોટું નથી, પણ જ્યારે એ વસ્તુ આપણને પ્રભુની પાછળ ચાલતા રોકે છે તો એ આપણી માટે વિઘ્નરૂપ છે. અને તમે જે બધા સાંભળનારા છો હું જાણું છું બહુ જ સમજદાર, બહુ જ હોશિયાર લોકો છો, એટલે આજનું તમારા જીવનમાં આ કેવી રીતે લાગુ પડે છે એ તમે પોતે જ નક્કી કરી શકો છો. બીજી એક આવી જ વ્યક્તિનું ઉદાહરણ તમને આપું, માથી લખેલી સુવાર્તા અને તેમાં 19મા અધ્યાયમાં એક જે શ્રીમંત યુવાન પ્રભુની પાસે આવે છે અને કહે છે કે મારે અનંત જીવન પામવાને માટે શું કરવું જોઈએ. તમને ખ્યાલ હશે એ વાર્તાલાપ, અને પછી પ્રભુ એને કહે છે કે 10 આજ્ઞાઓ તું પાડે છે અને એ કહે છે હા એ તો હું જન્મથી પાડતો આવ્યો છું. શક્ય નહોતું તો પણ પ્રભુ એને કંઈ ત્યાં ટોક્યો નહીં, પણ પછી તેમણે કીધું કે તું શું સંપૂર્ણ રીતે મને આધીન થઈને તારી પોતાની જાતનો નકાર કરીને મારી પાછળ આવવા માટે તૈયાર છું? તો તારું જે સર્વ છે તે વેચી ગરીબોને આપી અને મારી પાછળ ચાલ. અને બહુ દુઃખદાયક આ વાત છે, જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને કીધું ત્યારે એ માણસ ત્યાંથી ફરી અને પાછો જતો રહ્યો, કારણ કે તેની પાસે ઘણી મિલકત હતી. પ્રભુની પાછળ ચાલવા માટે એક બહુ મોંઘી કિંમત ચૂકવવાની હોય છે. આપણી પોતાની જાતનો નકાર કરવાનો હોય છે. આપણી દરેક ઈચ્છા, આપણી દરેક જીવનમાં જે વસ્તુઓ આપણું ધ્યાન પ્રભુથી દૂર લઈ જાય, તે આપણા સંબંધો, આપણી માલ મિલકત, આપણી નોકરી, એ સર્વને ઠોકર આપીને પ્રભુની પાછળ ચાલવાનું હોય છે. અને અહીંયા આપણે જોઈએ છે કે આ બે વ્યક્તિ જે પ્રભુની આગળ આવીને કહે છે કે હું તમારી પાછળ ચાલવા માંગુ છું, તો તેમાં પ્રભુ એક જાતનો વિઘ્ન ઊભું કરે છે. તેમને નિરાશ કે ડિસ્કરેજ કરવા નતા માંગતા, પણ તે આ વ્યક્તિને તેઓ બતાવવા માંગતા હતા કે જે માર્ગ તમે પસંદ કરી રહ્યા છો તે સહેલો માર્ગ નથી. આજે જ્યારે તમે કદાચ ભારત દેશમાં પણ અથવા તો જ્યાં પણ તમે આ સાંભળી રહ્યા છો ત્યાં કદાચ અમુક સેવકોને ટીવી પર ભાષણ આપતા જોયા હશે, સાંભળતા હશો. તમે જોયલ ઓસ્ટિન નામના જે સેવક છે તેમનું નામ પણ તમે સાંભળ્યું હશે. સાના મેં સેવક કીધું, પણ કોના સેવક કીધું નથી, એટલે એવું ના સમજતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક એવું મેં કીધું છે, કારણ કે હું માનતો નથી કે એ છે. પણ અત્યારના જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રચાર થઈ રહ્યો છે કે એ તો કોઈ ખરાબ વાત કહે જ નહીં, કોઈકને આવી રીતે નિરાશ કરે જ નહીં, તો એ બાઇબલના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. ફરીથી આ કલમ જે મેં હમણાં લુક 14:25-26 વાંચી એ તમારી આગળ વાંચવા માગું છું. 26મી કલમ, જો કોઈ મારી પાસે આવે અને પોતાના માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને દ્વેષ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પ્રેમ છે, આપણે તો બધાને પ્રેમ કરવાનો. હા વાલાઓ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી વધારે કોઈને પ્રેમ નહીં કરવાનો. જેટલો પ્રેમ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરીએ છીએ, તેના સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી. અને જો તમારા જીવનમાં કશી બી એવી વસ્તુ છે, કોઈ બી એવી વસ્તુ છે, કોઈ પણ એવી વ્યક્તિ છે કે જે તમારી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધની વચ્ચે અવરોધરૂપ છે, તો તેનો દ્વેષ કરવો જરૂરી છે. ઘણી વખત પ્રભુએ જે આપણને આશીર્વાદ આપ્યા હોય છે, એ આશીર્વાદ જ આપણી માટે પ્રભુને પાછળ ચાલવા માટે એક વિઘ્નરૂપ બની જાય છે. કેટલા કુટુંબ, ખાસ કરીને જે જુવાન કુટુંબ હોય છે, જ્યારે તેઓને બાળક આવે, બાળકને બાપ્તિસ્મા આપે છે, જે પણ મારા સમજણ પ્રમાણે ખોટી વસ્તુ છે, બાળકને બાપ્તિસ્મા આપવું ન જોઈએ, પણ પછી એ બાળકના લીધે જ આપણને સભામાં દેખાતા નથી. હા, મારો દીકરો તો નાનો છે ને, એને અહીંયા લેવાનું હોય છે, અહીંયા જવાનું હોય છે, સ્કૂલ હોય છે, થાકી જાય છે, એને આ રમત રમવાની ગમે છે તો ત્યાં લઈ જઈએ છીએ, વગેરા વગેરા વગેરા. આશીર્વાદ જ પહેલી વસ્તુ આપણા જીવનમાં, જ્યારે પ્રભુ આશીર્વાદ આપે તો પહેલી જ વસ્તુ આપણે જે કાપી નાખીએ છીએ એ આપણો પ્રભુ સાથેનો સમય. તમે પ્રાર્થના કરતા હોય કે પ્રભુ મારે કામની જરૂર છે, વ્યવસાયની જરૂર છે, મને કંઈક તમે પૂરું પાડો, અને પ્રભુ તેમની કૃપામાં તમારી પ્રાર્થના સાંભળીને તમને જવાબ આપે, સરસ નોકરી આપે, વ્યવસાય કસોક આપે. અને જેમ તમે નોકરી પર વ્યસ્ત રહો, વ્યવસાયમાં વ્યસ્ત રહો, શું કહેવા, પહેલી જ વસ્તુ, હવે તો સમય મળતો નથી કે હું પ્રાર્થનામાં બેસી શકું, હવે તો સમય મળતો નથી કે હું દેવળમાં નિયમિત આવી શકું. આશીર્વાદ જ આપણી માટે અમુક વાર સૌથી મોટું ઓબ્સ્ટેકલ બની જાય છે આપણા પ્રભુના ઈસુના સંબંધ સાથે. શું તમે તમારો વધસ્તંભ ઊંચકીને પ્રભુ પાછળ ચાલવા માંગો છો? બીજી એક કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું અને ત્યારબાદ આપણે આ અભ્યાસ પૂરો કરીશું. ગલાતીઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને 20મી કલમ મારી સાથે તમે ખોલો. ગલાતીઓનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને 20મી કલમ. પાઉલ આપણને કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે, તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. આજે જ્યારે આ શુક્રવારના દિવસે આપણે આપણા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અર્પણ યાદ કરીએ છીએ, એટલો તેમણે આપણા પર પ્રેમ રાખ્યો કે પોતાનું અર્પણ કર્યું, તો શું તમે અહીંયા પાઉલ લખે છે તેમ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયેલા છો? અને જો હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું તો હવે હું નથી જીવતો, પણ મારામાં જે ખ્રિસ્ત છે તે જીવે છે. શું જે મરેલો માણસ હોય, અને આ જ વસ્તુ તમે રૂમિયોના પત્ર અને તેનો 6 અધ્યાય અને 1-4 કલમ વાંચો તો ત્યાં તમને જોવા મળશે, જે માણસ મરેલો હોય શું તેને કોઈ પણ જાતનું દર્દ થાય, કોઈ પણ જાતનું દુઃખ થાય? તમે વિચારો કે જો કોઈક માણસ પેટીમાં પડ્યો છે, મરેલો છે, હવે એને દાટવાની તૈયારી થઈ રહી છે, અને તમે તેને જઈને 5-10 ગાળ બોલી નાખો, ગમે તેમ બોલી દો, એનું અપમાન કરો, તો શું એ માણસને કોઈ ફરક પડવાનો છે? ગુસ્સામાં તમે એને 1-2 મુક્કા બી મારી દો એ મુર્દાને, તો શું એને કશું દુઃખ થવાનું છે? એને કંઈ વાગવાનું છે, કશું થવાનું છે? ના, કશું નથી થવાનું. એવી જ રીતે વાલાઓ, જો આપણે ખ્રિસ્તમાં વધસ્તંભે જડાઈ ગયા છે અને હવે આપણું જીવન ખ્રિસ્તનું જીવન છે, તો કોઈક આપણને કંઈક કહી જાય તો શું આપણને ખોટું લાગવું જોઈએ? શું આપણા હૃદયમાં કોઈ જાતની કડવાશ હોવી જોઈએ? શું ઈર્ષા આપણા જીવનમાં હોવી જોઈએ? સમયના અભાવે વધારે ઉદાહરણ નથી આપતો, પણ હું માનું છું કે તમે સમજી ગયા હશો હું શું કહેવા માંગુ છું. હજુ પણ જો આવો સ્વભાવ આપણા જીવનમાં હોય કે પેલો તો મને આવું બોલી ગયો, આમણે તો ચર્ચમાં મને આવું કીધું, તો વાલાઓ એ આપણને શોભતું નથી. અને જ્યારે અહીંયા 23મી કલમમાં આપણે વાંચીએ છીએ કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. આ એક નિર્ણયની વાત નથી થઈ કે હા, આપણે પાપી જીવન જીવી રહ્યા હતા, કદાચ આવી જ કોઈક દુઃખ સહન સપ્તાહની મીટિંગોમાં અથવા તો બીજી કોઈ સભામાં પ્રભુના કોઈક સેવકે સુંદર વચનો આપ્યા, ત્યારબાદ તમારા હૃદયમાં તેની અસર પડતા તમને ખબર પડી, તમારા જે હૃદયમાં જે ઉણપ છે તેનો તમને ખ્યાલ આવ્યો કે મારે એક તારનારની જરૂર છે, મારા પાપના માફીની જરૂર છે, અને તમે હાથ ઊંચો કર્યો અને કદાચ આગળ ગયા હોય ત્યાં તમારી માટે પ્રાર્થના કરી હોય અને પછી પાછું રાબેતા મુજબ જીવન ચાલુ થઈ ગયું. વહાલાઓ એ તારણ નથી, અહીંયા શું લખવામાં આવ્યું છે? દરરોજ પોતાનો, આપણે દરરોજ આપણા પોતાની જે ઈચ્છા છે તેને મારીને, આપણી અમુક પોતાની જે ટેવ છે, કદાચ જ્યારે કોઈક કશું કહી જાય તો કદાચ આપણને એમ મન થાય કે લાવને હું પણ પાછો એને પાછો એક ટોંટ મારી દઉં, એને બી હું સંભળાવી દઉં. તો ત્યારે આપણે આપણો વધસ્તંભ ઊંચકવાનો છે કે ના, હું મારા પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીશ, હું મારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલું. જ્યારે આપણે તારણની વાત કરીએ તો આપણે એક વસ્તુ માનતા હોઈએ છીએ, આપણે એક વસ્તુ કહેતા હોઈએ છીએ કે ઈશ્વરને આપણો પ્રભુ અને તારનાર, આવર લોર્ડ એન્ડ સેવિયર. આપણે જે તારનાર છે ને એ બાતથી બહુ વાંધો નથી આવતો, પણ જે પ્રભુ લોર્ડ, એ વસ્તુ સમજતા ઘણી વાર લાગી જાય છે. અને એ સમજણ તો એ છે કે જ્યારે આપણે પ્રભુને સ્વીકારીએ છીએ તો એ આપણો તારનાર અને આપણો પ્રભુ છે, અને પ્રભુ એટલે કે આપણા આપણે એમના ગુલામ છીએ. અને એથી કરીને આપણે એ વાત યાદ રાખીએ કે ગુલામની પોતાની કોઈ ઈચ્છા હોતી નથી, ગુલામ તો એનો જે માસ્ટર છે તે જે પ્રમાણે કહે તે જ પ્રમાણે એ કરતો હોય છે. એનું પોતાનું કશું હોતું નથી, પોતાની કશી મિલકત નથી હોતી, પોતાનું કશું જ આ દુનિયા પર હોતું નથી. એ ગુલામ તો ફક્ત સેવાને અર્થે જીવન જીવતો હોય છે. અને જ્યારે એ સમજણ આપણા જીવનમાં આવશે ત્યારે આપણે એમ કહી શકીશું કે હું પોતાનો વધસ્તંભ ઉંચકીને મારા પ્રભુની પાછળ ચાલી રહ્યો છું. આ એક દિવસની વાત નથી, બે દિવસની વાત નથી, મહિનાની વાત નથી, આ એક જીવનભરનું કમિટમેન્ટ છે. છેક છેલ્લો શ્વાસ લઈએ ત્યાં સુધી આપણે પ્રભુની પાછળ ચાલવાનું છે. અને વાલાઓ, આજે આ ગુડ ફ્રાઈડેના દિવસે હું તમને ખાસ એક વાત યાદ દેવડાવવા માંગુ છું કે હા, આ ઈશ્વરની પાછળ ચાલવું સહેલું નથી, ઘણું અઘરું છે, વિપત્તિથી ભરેલું છે, પણ છેલ્લે આપણને એક આશીર્વાદ આપવાનો છે, આપણને એક મુંગટ મળવાનો છે. પણ એ મુંગટ મળતા પહેલા આ વધસ્તંભ ઊંચકવો બહુ જરૂરી છે. જો તમે વધસ્તંભ ઊંચકીને તમારું જીવન જીવશો તો તમને પ્રભુ મુંગટનો આશીર્વાદ આપશે. કેવી અજાયબ જેવી આ વાત છે! હું માનું છું કે આજના આ વચનો તમારી માટે આશીર્વાદિત રૂપ હશે. આવો આપણે પ્રાર્થના કરીએ. ફરીથી એકવાર પ્રભુ બાપ, તમારા આ બલિદાનને માટે જે તમે અમારી માટે વધસ્તંભે લટકાવ્યા, અમારી માટે તમારું લોહી વહેવડાવ્યું, પ્રભુ બાપ, અમે પ્રભુ બાપ કોણ કે તમે અમારી ઉપર આટલી દયા અને કૃપા કરો, પણ પ્રભુ બાપ તમારી કૃપાને માટે, તમારા અજાયબ જેવા બલિદાનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હજુ પણ અમારામાંથી જો કોઈ પોતાની જાતનો નકાર ન કરતું હોય તો નકાર કરવાને માટે એક વિશ્વાસ અને શક્તિબળ આપો પ્રભુ બાપ. અમે તમારા બાળકો થઈને, તમારા સૈનિક થઈને અમે તમારી સુવાર્તા લોકોને પહોંચાડીએ તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.